તારીખ 10/5/1997 ડાયરીના બોલ નંબર 501 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 58 તારીખ 10/5/1997 ડાયરીના બોલ નંબર 501 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 58
આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં ઓગ સંજ્ઞા પણ એક કારણ છે. ઓગ સંજ્ઞા એટલે શું? કે પ્રયોગ કર્યા વિના, પ્રેક્ટિકલ સાઈડ થી જોયા વિના, માત્ર વાંચન શ્રવણ અને વિચારથી સ્વરૂપનો નિશ્ચય કરવો એ ઓગ સંજ્ઞા છે. અલવર વાળા અજીતભાઈ મળેલા પેલા પેલા આગ્રામાં, એમ કહેતા કે હું તો જેમ જેમ શાસ્ત્ર વાંચતો જાઉં છું અને આત્મા સંબંધી જે જે વાતો મને જાણવા મળે છે, સમજવા મળે છે, સમજાતી જાય છે, તેમ તેમ હું આત્માનો નિશ્ચય કરતો જાઉં છું, તો એમાં હું શું ખોટું કરું છું? એવી રીતે આત્માનો નિશ્ચય કરવામાં મારી શું ભૂલ છે? કહેનાર આત્મા સંબંધી વાત કરે છે, એ વાત મને સમજાય છે અને સમજાય છે તેથી આત્મા એવો છે હું નિશ્ચય કરું છું, એમાં હું શું ભૂલ કરું છું? નિશ્ચય કરવાની આવી પદ્ધતિ બરાબર નથી એમ તમે કયો છો મને, એમ કહ્યું તો મને એ વાત કઈ ગળે ઉતરતી નથી. મેં પૂછ્યું કે તમે કયા આત્માનો નિશ્ચય કરો છો? તમને જે આત્માની વાત સમજાય છે અને જેનો તમે નિશ્ચય કરો છો એ કયો આત્મા છે? તમારો પોતાનો આત્મા છે કે કોઈક બીજો આત્મા છે? જો તમારો પોતાનો આત્મા હોય તો જે જે વાત સમજાણી અથવા આત્માનો જે જે સ્વભાવ ભાવ સમજાણો એ સ્વભાવ ભાવ તમને તમારા આત્મામાં કોઈ અંશે જોવા મળે છે અને નિશ્ચય કરો છો કે તમે સમજો છો એટલે નિર્ણય કરી લ્યો છો એમાં કોકનો આત્મા આવે છે એ નક્કી કરો. માટે તમારો આત્મ સ્વરૂપ વિશેનો નિશ્ચય આગમ અનુકૂળ હોય તો પણ, એટલે આગમની સાથે બરાબર મેળ ખાતો હોય તો પણ તે યથાર્થ નથી. યથાર્થમાં શું છે કે આત્મા તો પોતે છે, એમાં જો પોતાની જાતને સામેલ કરવામાં ન આવે તો તે યથાર્થમાં નથી, એમ સ્પષ્ટ વાત છે. એટલે એ પ્રકારે જ્યારે જીવ વિચારે છે આત્માને ત્યારે ઓગ સંજ્ઞાને લીધે, એટલે પ્રેક્ટિકલ સાઈડમાં પ્રયોગમાં ચડ્યા વિના એમને વિચારે છે ત્યારે ઓગ સંજ્ઞામાં રહીને વિચારે છે અને ત્યારે તે આત્મા ના વિષયમાં કાંઈ ને કાંઈ કલ્પના કરે છે. જેથી એટલે ઓગ સંજ્ઞાને લઈને જીવ જ્ઞાન લક્ષણના આધારે જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવાને બદલે માત્ર વિચાર અથવા કલ્પનાથી રાગના આધારે રાગની મુખ્યતા છોડ્યા વિના આત્મ પદાર્થનો નિર્ણય કરી મિથ્યા સંતોષ અનુભવે છે. આત્માનો નિશ્ચય જ્ઞાન લક્ષણ થી થાય. ઉપયોગો લક્ષણમ ઉમા સ્વામી મહારાજે સૂત્ર બાંધ્યું એ ત્રિકાળ અફર સિદ્ધાંત છે. ઉપયોગો લક્ષણમ, જ્ઞાનનો જે ઉપયોગ છે એમાં જે આત્મ સ્વભાવ પ્રગટ છે એ ઉપયોગમાં ઉપયોગને દેખાવો જોઈએ. કેમ કે પોતામાં છે એવી રીતે પ્રેક્ટિકલ સાઈડથી જ્યાં સુધી જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવનો નિશ્ચય ન થાય તો રાગના આધારે તો પરિણામ ચાલી જ રહ્યું છે. અત્યારે મિથ્યા દ્રષ્ટિ જીવનું પરિણામ શું, આધાર શું છે? રાગ, રાગનું અવલંબન છે. રાગતે હું એ ચાલુ છે. જેવો જેવો રાગ થાય તેવો હું. ક્રોધ થયો તો હું ક્રોધી, લોભ થયો તો હું લોભી, એ રાગના આધારે રાગની મુખ્યતા છોડ્યા વિના, કેમ કે અહંભાવ કરે એટલે એની મુખ્યતા આવે. આત્મ પદાર્થ નો નિર્ણય કરે એટલે થર્ડ પર્સન નો નિર્ણય કર્યો એને આત્મ પદાર્થ નો. મિથ્યા સંતોષ અનુભવે છે કે મને આત્માનો નિશ્ચય થયો છે. ખરેખર નિશ્ચય નથી થયો. એવો એક વાર પ્રશ્ન ઉઠાવ્યો હતો સ્વાધ્યાયમાં કે આપણે બુદ્ધિશાળી લોકો સમય સારા આદિ મહાન શાસ્ત્રો દ્વારા આત્માનો જાણવાનો, આત્માને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી. અને કોઈ પણ પદાર્થને સમજવા માટે એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સમજવા જરૂરી પડે છે. દ્રવ ગુણ પર્યાય છે, ઉત્પાદ વ્યય ધ્રુવથી અને ગુણ ગુણીના ભેદોથી સમજ્યા. એ સમજ્યા પછી હવે એક પ્રશ્ન કરું છું કે જેવો આત્મા આપણે સમજ્યા એવો આત્મા આપણને ભાસે છે? આપણો આત્મા આપણને એવો ભાસે છે તો આપણો નિશ્ચય બરાબર છે. પણ જો એવો આત્મા આપણને ભાસતો ન હોય તો આપણો નિશ્ચય બરાબર નથી, એમ વિચારવું જોઈએ. તો બીજો પ્રશ્ન એ છે કે જ્યારે એવો બરાબર આપણને સમજવામાં આવે છે તો ભાસતો શું કરવા નથી? જો સમજાય છે કે આત્મા સિદ્ધ પદ સ્વરૂપી છે, જેવો સિદ્ધ ભગવાનનો આત્મા પ્રગટપણે સિદ્ધ પર્યાય છે એવો જ આપણો આત્મા પ્રગટ એવી સંસારી પર્યાયમાં સિદ્ધ સ્વરૂપે છે. આ વાત આપણને સમજાય છે? બધાને સિદ્ધ ભગવાને સિદ્ધ પર્યાય પ્રગટ કરી છે. આપણો આત્મા સિદ્ધ સમાન છે, સિદ્ધ સ્વરૂપી છે, છતાં પર્યાયમાં એવી દશા પ્રગટ નથી. પણ છે તો એવો જ એમ આપણે સંમત કરીએ છીએ જ્યારે આગમથી, ન્યાયથી, યુક્તિથી, અનુમાનથી, તર્કથી બધી રીતે નક્કી કરીએ છીએ અને નય જ્ઞાનથી. ચાલો એ નય ન્યાય એક જ છે આમ પણ. તો પછી ભાસતો નથી, લાગતો નથી એનું કારણ શું? આ જ સ્થળે, આ જગ્યાએ મુમુક્ષુ જીવે ઊંડા ઉતરવું જોઈએ. એમને માગણ આવે જવાનો કઈ અર્થ નથી. મને સમજાઈ ગયું, મને સમજાઈ ગયું, મને સમજાઈ ગયું. જો એ ભાષે તો એને ભાવ ભાષણ થઈ જાય, સ્વભાવનું ભાવ ભાષણ. એ ભાવ ભાષણ કેવી રીતે આવે, એની પદ્ધતિ શું છે? માસ્ટર શાસ્ત્ર વાંચી જવાય એની પદ્ધતિ છે કે એ સિવાય કઈ બીજી પદ્ધતિ છે? આ વિચારવું ઘટે છે. આ તો 25-30 વર્ષ પહેલા સ્વાધ્યાયમાં આ બધા પ્રશ્નો ઉઠાવેલા છે. રાજકોટની સભામાં પ્રશ્ન ખાસ ઉઠાવ્યો હતો. હા, ઘણા વર્ષ પહેલા. રાજકોટમાં બધા અભ્યાસી બહુ, ડાક્ટરો વકીલો બધા બેઠા હોય સાંભળવા. ડાક્ટરોની તો પેનલ હતી બધી, આ ચંદુભાઈ ને નરમભાઈ ને પ્રવીણભાઈ ને બધા નાના મોટા. કેમ કે કલ્પનાથી રાગના આધારે રાગની મુખ્યતા છોડ્યા વિના નિર્ણય કર્યો છે, એ નિર્ણય યથાર્થ નથી અને એનાથી ભાવ ભાષણ આવે નહીં. એવા કલ્પિત નિર્ણયથી અથવા સતની માન્યતાથી સ્વરૂપનું સહજ અપૂર્વ મહાત્મ્ય ઉત્પન્ન થતું નથી. હવે એ નિર્ણય યથાર્થ નથી એનો પુરાવો શું, સાબિતી શું? કે સ્વરૂપ તો અનંત મહિમાવાન છે ને, પોતાને મહિમા આવતો નથી. આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખાદિ, અનંત ચતુષ્ટયાદિ, અનંત ગુણોનું અનંત સામર્થ્ય છે એમ ખબર પડી પણ મહિમા ન આવ્યો. એ બતાવે છે કે એ બધી વાત વાત જ છે, એમાં કઈ ભાવ ભાસતો નથી. રાગની પ્રધાનતા વાળી વિચારરૂપ જ્ઞાનના ક્ષોભસમ વાળી કેવી સ્થિતિ છે? રાગની પ્રધાનતા વાળી છે, વિચારરૂપ જ્ઞાનનો ક્ષોભસમ છે, પરલક્ષી દશા છે. કેમ કે પોતાનો નિર્ણય કરતો નથી, થર્ડ પર્સન નો કરે છે. એ બધી ઓગ સંજ્ઞા છે. આ બધા ઓગ સંજ્ઞાના લક્ષણો છે, ઓગ સંજ્ઞાનું આ સ્વરૂપ છે. ત્યાં દર્શન મોહ પણ બળવાનપણે પ્રવર્તે છે. વિચારો આત્માના, દર્શન મોહનું પ્રાબલ્ય. કેમ કે કલ્પના કરી, બુદ્ધિપૂર્વક કલ્પના કરી એટલે ગ્રહિત મિથ્યાત થઈ ગયું. ગ્રહિત મિથ્યાત ત્યારે થાય કે દર્શન નો બળવાન હોય ત્યારે. જે સ્વરૂપ નો નિશ્ચય દર્શન મોહને સાવ ગાળી નાખે અને ઉપશમ સમ્યક દર્શન ની યોગ્ય સ્થિતિ આવી જાય એવો એ આત્મ સ્વરૂપનો નિશ્ચયનો વિષય એવો છે. એ વિષયમાં ભૂલ કરે ત્યારે ગ્રહિત મિથ્યાત્મા આવે અને દર્શનમાં વધી જાય. આવો જોખમી વિષય છે. ત્યારે હવે કઈ પદ્ધતિએ કામ કરવું જોઈએ? તીવ્ર જિજ્ઞાસા, મારું સ્વરૂપ ખરેખર કેવું છે એની કોઈ અપૂર્વ જિજ્ઞાસા. અપૂર્વ એટલે પહેલા ક્યારે એવી જિજ્ઞાસા ન થઈ હોય તેવી, કોઈ પણ બાબતમાં ને કોઈ પણ વિષયમાં અને આત્માના વિષયમાં અપૂર્વ જિજ્ઞાસા. સાથે સાથે આત્મકલ્યાણની તીવ્ર ભાવના, તો જ અપૂર્વ જિજ્ઞાસા હોય, નહીતર ન હોય. અંતર સંશોધન, એટલે સ્વરૂપની અંતર ખોજી, એનાથી એ ઊંઘ સંજ્ઞા અથવા દર્શન મો છે એ મંદ પડે છે યથાર્થપણે. સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે તમારા જ્ઞાન ઉપયોગમાં, વર્તમાન વર્તતા જ્ઞાન ઉપયોગમાં જ્ઞાન સ્વભાવ ખુલ્લો છે, ખુલ્લમ ખુલ્લો છે. તમે કહો અમને દેખાતો નથી, બરાબર છે, દેખાતો નથી કબૂલ, પણ હવે ખોજ કરવાની કે નહીં? અજવાળે ખોજ કરવા, ખોજ કરવાની છે અંધારામાં, જ્ઞાનનું અજવાળું છે. કેવી ખોજ કરવી? કે એ ખોજ કરવા જનાર પોતે ખોજમાં ખોવાઈ જાય. ખોજમાં ખોવાઈ જાય એટલે બીજે થી બધે થી ઉઠી જાય, અબ્સેન્ટ થઈ જાય. એવી અપૂર્વ ખોજ થઈ. તો જેડ્યા વિના રહીએ નહીં, તો એ પ્રગટ સ્વભાવ છે, મળ્યા વિના રહીએ નહીં. અને એમ થયા વિના કોઈને મળે એમ કોઈ દિવસ ત્રણ કાળમાં બનવાનું નથી, ભૂતકાળમાં બન્યું નથી, ભવિષ્યમાં બનશે, એટલી વાત નક્કી છે. કેમ કે એ અપૂર્વ જિજ્ઞાસા એમ બતાવે છે કે આખા જગત કરતા મને હવે આ મારા આત્માની પડી છે, બીજાની પડી નથી, ત્યારે ખોવાઈ જાય છે એની પાછળ. નહીતર તો નાના મોટા ઉદયમાં ખોવાઈ જાય છે ને, આમ થાય ત્યાં કેરીનો રસ સારો નીકળ્યો ત્યાં ખોવાઈ જાય. એક બટકું સારું મોઢામાં આવી ગયું તો ખોવાઈ જાય છે. આખા જગત ને ગૌણ કરે છે ત્યારે, જયારે સ્વરૂપ ની ખોજ પાછળ કોઈ જીવ ખોવાય છે ત્યારે આખા જગત ને ગૌણ કરી દીધું. એને જગત ઈષ્ટ નહીં, આત્મથી યથાર્થ સ્વરૂપ નિશ્ચય પહેલા ઓગ સંજ્ઞાનું અસ્તિત્વ રહે છે. આ જે લાઈન ચોક આઉટ કરેલી છે ને કે વેદનાથી ઉત્પન્ન ઉદાસીનતા અને વેદનાને ઉદાસીનતાની પરિપક્વ સ્થિતિએ ઉત્પન્ન થયેલું પૂર્ણતાનું લક્ષ, એ લક્ષના કારણે આત્મપ્રાપ્તિની તીવ્ર ભાવના, ઉત્કૃષ્ટ ભાવના સ્વરૂપ પ્રાપ્તિ, અને તેથી પ્રયોજનના દ્રષ્ટિકોણનું સાધ્ય થવું અને પોતાના પરિણામોનું અવલોકન, બારીક અવલોકન, સૂક્ષ્મતા એ ચાલુ, જેથી પોતાના સ્વભાવ અને વિભાવ જાતિના ભાવોનો પરિચય થઈને ઓળખાણ થાય. આ એકદમ ઓળખાણ થવા માટેની, નિશ્ચય થવા માટેની એકદમ પ્રેક્ટિકલ સાઈડ છે. યથાર્થ સ્વરૂપ નિશ્ચય પહેલા ઓગ સંજ્ઞાનું અસ્તિત્વ રહે છે. તે ઊંઘ સંજ્ઞાનો નાશ, માત્ર સ્વરૂપનું ભાવભાષણ જ ઊંઘ સંજ્ઞાનો નાશ કરે છે. કોણ કરે છે? સ્વરૂપનું ભાવભાષણ સિવાય સ્વરૂપના વિષયમાં જે ઊંઘ સંજ્ઞા છે એનો નાશ થતો નથી. પહેલા એમ લીધું છે કે હું આત્મા છું, પણ એ ઊંઘ સંજ્ઞા એ છે, ઓળખાણ છે, આત્માનો નિશ્ચય થાય, આત્માનું લક્ષ થાય, એ વાત સાવ જુદી છે. માત્ર સ્વરૂપનું ભાવભાષણ જ ઓગ સંજ્ઞાનો નાશ કરે છે. તેથી ઓગ સંજ્ઞા જીવની યોગ્યતાને અને આત્મિક પુરુષાર્થને રોકે છે. એ પણ એક આત્માના પુરુષાર્થને ઉત્પન્ન થવામાં પ્રતિબંધ છે. તેમ જાણી ઓગ સંજ્ઞાનો અવશ્ય નાશ કરવો ઘટે છે, ત્યાગ કરવો ઘટે છે. ઓગ સંજ્ઞામાં રહ્યો એ કદી ધર્મ ન પામે. ઓગ સંજ્ઞા એ ધર્મની પ્રાપ્તિ નથી. ભૂલ અહીંયા થાય છે કે વિચારીને નક્કી કર્યું છે પછી ઓગ સંજ્ઞા ક્યારે. પણ આત્મા છે એ વિચારનો વિષય નથી, વેદનનો વિષય છે, અનુભવનો વિષય છે. જેમ કોઈ પણ ખાદ્ય પદાર્થ ખાવાનો વિષય છે, સૂંઘવાનો કે જોવાનો. મીઠાઈના વખાણ કરવાથી પેટ ભરાય નહીં, ખાવાથી પેટ ભરાય. એમ આત્માના વિચારથી આત્માને સુખ થાય, આત્માનો અનુભવ કરે તો આત્માને સુખ થાય. તો અનુભવ કરવા માટે પહેલેથી અનુભવ પદ્ધતિએ ચડવું પડે. વિચાર કર્યા કરવાથી કોઈ સુખ સુના મટે નહીં. પદ્ધતિ ચડવાનો પ્રયત્ન આપણે જ્યાં સુધી ન કમાઈએ ત્યાં સુધી શું કરવાનું બજારમાં? કમાવાનો પ્રયત્ન. શું કરવાનું બોલો? એમ જ હોય ને.
પછી પ્રયત્નમાં ઘણી રીતે પ્રયત્ન થતા તેમાં
સત્સંગે બધી સમજણ પડી જાય, એની ચર્ચા થાય કે મારો આ પ્રયત્ન છે, આ યથાર્થ છે કે અયથાર્થ છે, મારે સમજવું છે. બધી ખબર પડે ના પડે. બીજું શું છે? અનુભવથી સમજવાનો પ્રયોગ કરવામાં આવે અને પ્રયોગની સરાહણેથી બધી વાતો સમજવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે પોતાને ખબર પડી જાય છે કે આ બરાબર છે કે નહીં, બરાબર નથી. પ્રયોગમાં મૂકનારને પૂછવું પડતું નથી 100 એ 99 ટકા. આમ તો આ અનુભવ સિદ્ધ વાત છે. જ્યાં સુધી પ્રયોગ નથી કરતો ત્યાં સુધી પૂછપૂછ કરે. પ્રયોગે ચડનારવાનું પૂછવાનું ઓછું થઈ જાય, કેમ કે મોટા ભાગના જવાબ એને એના પ્રયોગ દરમિયાન મળી જતા હોય છે.
Thank you.